એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેનું નામ કદાચ આમ થોડું અલગ લાગે, ડેવિડ ફોસ્ટર વોલેસનું સ્ટ્રિંગ થિયરી. હવે નામ સાંભળીને કોઈને એમ થાય કે ભૌતિકશાસ્ત્રની વાત હશે, પણ ના, અહીં વાત છે ટેનિસની. પણ ઊભા રહો, આ ખાલી સ્કોર ને સર્વિસની વાત નથી. વોલેસ છે ને એ ટેનિસના કોર્ટ પરથી જીવનના મોટા સવાલો જુએ છે, જેમ કે શ્રેષ્ઠતા એટલે શું, સંઘર્ષમાં શું સુંદરતા છે અને આપણું મન કઈ રીતે કામ કરે છે એ બધું.
અને બરાબર એ જ વાત, ખબર છે, આ પુસ્તકને આજે પણ એટલું રેલેવન્ટ બનાવે છે. જુઓ ને, આપણી આસપાસ સ્પર્ધા છે, કંઈક સારું કંઈક શ્રેષ્ઠ કરવાની ઈચ્છા છે, માનસિક દબાણ છે, આ બધું આપણા રોજિંદા જીવનનો ભાગ જ છે નહીં, ભલે આપણે ઓફિસમાં હોઈએ કે બીજે ક્યાંક.
સાચી વાત.
વોલેસ ટેનિસને જાણે એક અરીસો બનાવે છે જેમાં આપણને આ બધી બાબતો દેખાય છે, પણ એક સાવ નવા જ એંગલથી. એમ વિચારતા કરી મૂકે કે જેને આપણે મહાનતા કહીએ છીએ એ ખરેખર શું છે, એની પાછળ શું છે.
બરાબર કહ્યો. તો આ અનોખા દૃષ્ટિકોણવાળા લેખકને થોડા ઓળખીએ. ડેવિડ ફોસ્ટર વોલેસ 1962-2008 એમને એમની પેઢીના સૌથી તેજસ્વી અને શું કહેવાય બૌદ્ધિક લેખકોમાં ગણવામાં આવે છે. ઘણા લોકો એમને એમની પેલી મોટી નવલકથા ઇન્ફિનિટ જેસ્ટથી ઓળખતા હશે. એમની લખવાની સ્ટાઇલ પણ જબરજસ્ત હતી. ખૂબ લાંબા ગૂંચળા જેવા વાક્યો, પાનાને પાના ભરીને ફૂટનોટ્સ, પણ સાથે એકદમ બોલચાલની ભાષામાં ગહન વિચારો મૂકી દે.
અને ટેનિસ વિશે લખવા માટે તો વોલેસ એકદમ પરફેક્ટ હતા એમ કહી શકાય. એના બે કારણો. એક તો એ પોતે યુવાનીમાં સિરિયસ ટેનિસ પ્લેયર હતા, મિડવેસ્ટમાં નેશનલ લેવલ સુધી રમ્યા હતા. એ પોતે મજાકમાં કહેતા કે હું લગભગ મહાન, નિયર ગ્રેટ હતો. એટલે રમતની ટેકનિકલ બાબતો, કોર્ટ પરનું ટેન્શન, એ બધું એમને પોતાના અનુભવથી ખબર હતી.
અને બીજું પાસું એ કે એમના લખાણમાં ખાલી રમત નહોતી, એમાં ફિલોસોફી હતી, ગણિત હતું, અને એમના પોતાના જે અંગત સંઘર્ષ હતા, પેલું પરફેક્શનિઝમ, ડિપ્રેશન સાથેની લડાઈ, એની ઝલક પણ દેખાતી.
હા, બરાબર.
આ બધું ભેગું થઈને એમને ખેલાડીઓના મનમાં શું ચાલે છે એ સમજવાની અને એને શબ્દોમાં ઉતારવાની એક અદ્ભુત શું કહેવાય ક્ષમતા આપતું હતું. ઘણીવાર ખેલાડીઓ જે અનુભવે છે પણ કંઈ નથી શકતા, પેલી શારીરિક સંવેદનાઓ, માનસિક ઉથલપાથલ, વોલેસ એને જાણે વાચા આપતા હતા.
એકદમ સાચી વાત. એટલે જ એમનું ટેનિસ પરનું લખાણ ખાલી સ્પોર્ટ્સ રિપોર્ટિંગ નથી, એ બહુ ઊંડું ઉતરે છે ખેલાડીના મનમાં, રમતના સૌંદર્યમાં. આ જેમનું બેવડું વ્યક્તિત્વ હતું ને, ખેલાડી અને બૌદ્ધિક, એ જ એમના લેખનને ખાસ બનાવે છે. જાણે ટેનિસ કોર્ટ એમના માટે માનવ જીવન સમજવાની એક લેબોરેટરી હતી. તો આ સ્ટ્રિંગ થિયરી પુસ્તક છે શું ખરેખર? જો સાવ સરળ રીતે કહું તો આ 5 લાંબા નિબંધોનો સંગ્રહ છે. દરેક નિબંધ ટેનિસના કોઈક પાસાને પકડે છે, કોઈ ખેલાડી, કોઈ ટુર્નામેન્ટ, રમતનું સૌંદર્ય, અને તેનો ઉપયોગ જીવનના કોઈ મોટા સત્યને સમજવા માટે એક લેન્સ તરીકે કરે છે.
લેન્સ તરીકે.
હા, પુસ્તકનો મુખ્ય સૂર એમ કહી શકાય કે ટેનિસ એ જાણે માનવ જીવનનું એક નાનકડું મોડલ છે. એમાં બધું જ છે, પ્રતિભા, પીડા, સુંદરતા, શારીરિક મર્યાદાઓ, પૈસા અને પ્રસિદ્ધિનો પ્રભાવ, અને ક્યારેક ક્યારેક દેખાતી પેલી લગભગ અલૌકિક કક્ષાની આવડત.
વોલેસનો ઈરાદો એકદમ સ્પષ્ટ લાગે છે, સ્પોર્ટ્સની ચર્ચાને ખાલી આંકડા અને કોણ જીત્યું હાર્યું થી ઉપર લઈ જવી, કે ટેનિસ કોર્ટના નિયમો અને પેલી ભૂમિતિનો ઉપયોગ કરીને માનવ સ્વભાવ, આપણે જે કામ કરીએ છીએ એનો અર્થ શું, અને પેલી સંપૂર્ણતાની આપણી સતત શોધ, એવા મોટા સવાલો ઉભા કરે છે.
બરાબર.
એટલે આ પુસ્તક ખાલી એમ નથી પૂછતું કે સારો ટેનિસ ખેલાડી કોણ, પણ એ પૂછે છે કે જ્યારે આપણે કોઈને આવી અસાધારણ રમત રમતા જોઈએ છીએ, ત્યારે એ અનુભવ આપણને આપણા પોતાના વિશે અને માણસની શક્યતાઓ વિશે શું શીખવી જાય છે.
અને એટલે જ હું કહું છું કે આ પુસ્તક ખાલી ટેનિસના ચાહકો માટે નથી, જેમને વોલેસનું લેખન ગમે છે, જેમને ફિલોસોફી કે સૌંદર્યશાસ્ત્રમાં રસ છે, અથવા તો કોઈ પણ રમત પ્રેમી જે માનતો હોય કે ટીવી પર દેખાય છે એનાથી ઘણું વધારે રમતગમત વિશે કહી શકાય છે, એ બધાને આમાં રસ પડશે.
ચોક્કસ.
આ પુસ્તક તમને ટેનિસની દુનિયામાં તો લઈ જ જાય છે, પણ સાથે સાથે જીવનના મોટા પ્રશ્નો પર વિચારતા પણ કરી મૂકે છે. કદાચ એટલે જ આનું નામ સ્ટ્રિંગ થિયરી રાખ્યું હશે. જેમ પેલી ભૌતિક શાસ્ત્રની થિયરી બ્રહ્માંડની જટિલતા સમજાવવા માંગે છે, એમ વોલેસ ટેનિસના તાંતણાઓ સ્ટ્રિંગ્સથી માનવ અનુભવની જટિલતા અને સૌંદર્યને ઉકેલવા મથે છે.
ચાલો તો હવે પુસ્તકના 5 નિબંધોની સફર શરૂ કરીએ. પહેલો છે ડેરિવેટિવ સ્પોર્ટ ઇન ટોર્નેડો એલી. આ વોલેસના પોતાના કિશોરાવસ્થાના અનુભવો પર આધારિત છે. એ મધ્ય ઇલિનોઇઝમાં જુનિયર ટેનિસ રમતા, જ્યાં ખૂબ પવન હોય.
હા, અને અહીં વોલેસ એક બહુ રસપ્રદ વાત કરે છે કે શરૂઆતમાં એમને ટેનિસ એટલા માટે ગમ્યું કારણ કે તે ગણિત જેવું ચોક્કસ લાગતું હતું. રેખાઓ, ખૂણાઓ, બધું તાર્કિક, જાણે ભૂમિતિનું મેદાન પરનું સ્વરૂપ.
એકદમ સિસ્ટમેટિક.
હા, પણ પછી વાસ્તવિકતા આવે છે, ખાસ કરીને પેલો પવન. એ આખી તાર્કિક સિસ્ટમને હલાવી નાખે છે. વોલેસ લખે છે કે કેવી રીતે એમણે પછી આ પવનનો સામનો કરવાને બદલે એનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવાનું શીખી લીધું. એ પવનના સ્પેશિયલિસ્ટ બની ગયા.
અચ્છા,
આ ખાલી ટેનિસની ટેકનિકલ વાત નથી ખરું ને? આ તો જીવન જેવું છે. આપણે બધા આપણી આસપાસના અણધાર્યા સંજોગો, જે આપણા કંટ્રોલમાં નથી, એની સાથે કઈ રીતે એડજસ્ટ થઈએ છીએ, અને ક્યારેક તો એને જ આપણી તાકાત બનાવી લઈએ છીએ. આ નિબંધ ટેનિસને તર્ક અને વાસ્તવિકતા વચ્ચેના સંઘર્ષ તરીકે રજૂ કરે છે, જાણે આગળના નિબંધો માટે પ્લેટફોર્મ તૈયાર કરે છે. આપણે જોયું કે વોલેસ કેવી રીતે પવન જેવા બાહ્ય પરિબળની વાત કરે છે, પણ હવે બીજા નિબંધમાં હાઉ ટ્રેસી ઓસ્ટિન બ્રોક માય હાર્ટ, તે પ્રતિભાના એક સાવ જુદા જ અંદરના પાસા પર ધ્યાન દોરે છે. આ નિબંધ શરૂ તો થાય છે ટ્રેસી ઓસ્ટિન, જે ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર હતા, એમની આત્મકથાની સમીક્ષાથી, પણ વાત એનાથી ઘણી ઊંડી જાય છે.
અહીં વોલેસનો મુખ્ય મુદ્દો શું છે?
મુખ્ય મુદ્દો એ છે કે રમતમાં અસાધારણ પ્રતિભા હોવી અને એ પ્રતિભા વિશે સ્પષ્ટતાથી ઊંડાણપૂર્વક લખી શકવું એ બે સાવ અલગ વસ્તુઓ છે. વોલેસ કહે છે કે મોટાભાગના મહાન ખેલાડીઓની આત્મકથાઓ વાંચીને નિરાશા થાય છે.
કેમ?
કારણ કે જે ગુણો એમને મહાન બનાવે છે, પેલી સહજ વૃત્તિ, શરીરની અંદરની સમજ, જે ભાષા કરતાં પણ તેજ હોય છે, એને શબ્દોમાં ઉતારવું લગભગ અશક્ય છે. વોલેસ ઓસ્ટિનના પુસ્તકની ટીકા કરે છે, જે ક્લિશે વાક્યોથી ભરેલું છે, જેમ કે મારે ફોકસ રાખવાનું હતું, હું એક સમયે એક જ પોઈન્ટ લેતી હતી, આવા બધા. પણ પછી એ ઉમેરે છે કે આમાં ઓસ્ટિનનો વાંક નથી.
અચ્છા.
હા, સત્ય એ છે કે ચેમ્પિયન બનવા માટે જે પ્રકારની એકાગ્રતા અને લગભગ પોતાનામાં જ ડૂબેલા રહેવાની સેલ્ફ એબ્ઝોર્બ્ડ માનસિકતા જોઈએ, તે આત્મકથા લખવા માટે જરૂરી સ્વવિશ્લેષણ અને ચિંતનથી સાવ વિરોધી છે.
ઓહ, એટલે જે ગુણ ચેમ્પિયન બનાવે એ જ ગુણ સારું લખવામાં નડતરરૂપ બને.
બરાબર. વોલેસ આવા ખેલાડીઓને શરીરના પ્રતિભાવો કહે છે. એમની પાસેથી આપણે લેખન કે ફિલોસોફીની અપેક્ષા રાખીએ એ જ કદાચ ભૂલ ભરેલું છે. આ નિબંધ આપણને વિચારતા કરી મૂકે છે કે શું આપણે બધી પ્રતિભાવોને એક જ લાકડીએ હાંકીએ છીએ? શું આપણે પેલું મૂર્ત જ્ઞાન, જે અનુભવથી અને કરવાથી આવે છે, એની કદર ઓછી કરીએ છીએ?
હવે ત્રીજો નિબંધ. આ આપણને ગ્લેમરની દુનિયાથી દૂર લઈ જાય છે, પ્રોફેશનલ ટેનિસના શું કહેવાય અંધારા ખૂણામાં. નિબંધનો શીર્ષક થોડું લાંબુ છે, ટેનિસ પ્લેયર માઇકલ જોઇસિસ પ્રોફેશનલ આર્ટિસ્ટ્રી. અહીં વોલેસ માઇકલ જોઇસ નામના એક ખેલાડીની વાત કરે છે, જે ત્યારે વર્લ્ડ રેન્કિંગમાં ક્યાંક 70-80ની આસપાસ હતો અને એક મોટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરવા મથી રહ્યો હતો.
અહીં વોલેસ જે કેન્દ્રીય વિચાર મૂકે છે ને, તે ખૂબ જ માનવીય અને મને લાગે છે ખૂબ જ મહત્વનો છે. એ કહે છે કે પ્રોફેશનલ રમતનો અસલી હીરો કદાચ ટીવી પર ચમકતો ચેમ્પિયન નથી, પણ જોઇસ જેવા ખેલાડીઓ છે, જેઓ ટોચ પર પહોંચવા માટે રોજ સંઘર્ષ કરે છે, પીડા સહન કરે છે અને છતાં ટકી રહે છે. એમનો સંઘર્ષ દેખાય છે, એમાં પેલી સ્ટાર્સ જેવી સરળતા નથી હોતી.
વોલેસ બહુ ડિટેલમાં વર્ણવે છે કે આ લેવલ પર રમવું કેટલું અઘરું છે. શારીરિક ઇજાઓનો ડર, પૈસાની અનિશ્ચિતતા અને કોઈ ખાસ પ્રસિદ્ધિ વગર ટકી રહેવા માટે જે મનોબળ જોઈએ તે. એ જોઇસની રમતનું વર્ણન કરે છે, એના પ્રયત્નો, પરસેવો, ચહેરા પરનો તણાવ, જે ટોચના ખેલાડીઓને પેલી સુંદર દેખાતી રમત કરતા સાવ જુદું લાગે છે.
પણ વોલેસ કહે છે, આ સંઘર્ષમાં પણ એક પ્રકારનું સૌંદર્ય છે, એક ગૌરવ છે. જોઇસ ભલે ફેડરર ન હોય, પણ પોતાની મર્યાદાઓને જાણીને શિસ્તથી પોતાની કળા એટલે કે ટેનિસને નિખારવાનો જે સતત પ્રયત્ન કરે છે, એ પોતે જ એક પ્રોફેશનલ આર્ટિસ્ટ છે.
વાહ.
આ નિબંધ આપણને યાદ અપાવે છે કે આપણે ઘણીવાર ખાલી વિજેતાઓને જોઈએ છીએ, પણ જેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે એમની મહેનત, એમના સમર્પણની કદર કરવાનું ભૂલી જઈએ છે. આ તો આપણા સમાજમાં પણ કેટલું સાચું છે, નહીં?
બિલકુલ. કેટલાય લોકો છે જે ચૂપચાપ પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરવાનો પ્રયત્ન કરે છે, ભલે એમને કોઈ ઓળખતું ન હોય.
હવે ચોથો નિબંધ. આ આપણને એક ભવ્ય પણ અસ્તવ્યસ્ત જગ્યાએ લઈ જાય છે. ડેમોક્રેસી એન્ડ કોમર્સ એટ ધ યુએસ ઓપન. વોલેસ અહીં ન્યૂયોર્ક શહેરમાં યોજાતી યુએસ ઓપન ટુર્નામેન્ટનું ચિત્ર દોરે છે, પણ એમની નજર કંઈક અલગ છે.
એમનો મુખ્ય મુદ્દો શું છે અહીં?
મુખ્ય મુદ્દો એ છે કે આજની મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ ખાલી રમત નથી રહી, એ મોટા બિઝનેસ બની ગયા છે. ત્યાં રમત જેટલું જ મહત્ત્વ જાહેરાતોનું, મીડિયાનું અને ખરીદ વેચાણનું છે. અહીં વોલેસ કેમેરાને કોર્ટ પરના ખેલાડી પરથી હટાવીને આખા વાતાવરણ પર ફોકસ કરે છે.
અને એ વાતાવરણ કેવું છે?
વોલેસની શૈલી અહીં ખરેખર જોવા જેવી છે. ચારે બાજુ કંપનીઓના લોગો, ખાણીપીણીના સ્ટોલનો અવાજ, ભીડની વિચિત્ર હરકતો, પ્રેસ કોન્ફરન્સની ફોર્મેલિટી અને આ બધાની વચ્ચે ક્યાંક કોર્ટ પર ખેલાડીઓ અદ્ભુત રમત રમી રહ્યા છે. એક તરફ શુદ્ધ રમત અને બીજી તરફ તેને વેચવા માટેનું આખું કમર્શિયલ તંત્ર. આ બંને વચ્ચેનો વિરોધાભાસ અને તણાવ વોલેસ બહુ સરસ રીતે પકડે છે.
એ પણ નોંધે છે કે આવી ઇવેન્ટમાં એક પ્રકારની ડેમોક્રેસી એટલે કે લોકશાહી જેવું લાગે છે. જાત જાતના લોકો આવે છે, ટિકિટો મળી જાય છે, પણ સાથે જ એનો હાર્દ તો પૂરેપૂરો કોમર્સ એટલે કે વ્યાપારી જ છે.
હા, આ નિબંધ એક રીતે આજના કેપિટલિઝમમાં રમતગમતનું સ્થાન શું છે તેનું સમાજશાસ્ત્રીય વિશ્લેષણ જેવું છે. એ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે જે પણ અનુભવો લઈએ છીએ, રમત હોય કે મનોરંજન, એને પાછળથી કઈ શક્તિઓ, કયા હેતુઓ આકાર આપી રહ્યા છે.
અને હવે પાંચમો અને કદાચ સૌથી પ્રખ્યાત નિબંધ, ફેડરર બોથ ફ્લેશ એન્ડ નોટ, જેનું મૂળ શીર્ષક હતું રોજર ફેડરર એઝ અ રિલિજિયસ એક્સપિરિયન્સ. અને સાચું કહું તો આ નિબંધ વાંચવો એ પોતે જ એક અનુભવ છે.
બિલકુલ. આ નિબંધ સ્વિસ ટેનિસ લેજેન્ડ રોજર ફેડરરની રમત વિશે છે, પણ એ ખાલી વખાણ નથી. વોલેસ અહીં ફેડરરની રમતને એક ગહન, સૌંદર્યલક્ષી અને શું કહેવાય, લગભગ આધ્યાત્મિક અનુભવ તરીકે જુએ છે. એમનો મુખ્ય તર્ક એ છે કે ફેડરર જ્યારે એની પીક પર રમે છે ત્યારે એને જોવું એ જાણે માનવ શરીર શું શું કરી શકે છે, એની સીમાઓ તૂટતી જોવી એના જેવું છે. અમુક ક્ષણો તમને અવાક કરી દે.
વોલેસ ફેડરર મુમેન્ટ્સની વાત કરે છે. એવી ક્ષણો, એવા શોટ્સ જે ભૌતિકશાસ્ત્રના નિયમોને પણ ખોટા પાડતા હોય એવું લાગે. જાણે ફેડરર સમય અને સ્થળના બંધનમાંથી મુક્ત થઈને રમી રહ્યો હોય.
હા, અને વોલેસ કહે છે કે આવી ક્ષણો જોવી એ કોઈ ધાર્મિક અનુભૂતિ જેવી છે. એમાં આશ્ચર્ય છે, અજાયબી છે અને એક પ્રકારની ઊંડી શાંતિનો અનુભવ થાય છે. તેઓ ફેડરરની રમતમાં જે સુંદરતા છે, પેલી સરળ પ્રવાહી ગતિ, એની સરખામણી એના પ્રતિસ્પર્ધીઓ જેમ કે નડાલની તાકાત પર આધારિત રમત સાથે કરે છે. જાણે સુંદરતા વિરુદ્ધ શક્તિનું યુદ્ધ. અહીં વોલેસ કાઇનેટિક બ્યુટી એટલે કે ગતિશીલ સૌંદર્યના ખ્યાલને ઊંડાણપૂર્વક સમજાવે છે. ફેડરરની મહાનતા ખાલી એની જીતમાં નથી, પણ એ જે રીતે રમે છે, એની ગતિમાં જે સુંદરતા અને કળા છે તેમાં છે.
આ નિબંધ જાણે આખા પુસ્તકના મુખ્ય વિચારનું શિખર છે, નહીં? કે ક્યારેક કોઈ એક માણસના શરીરમાં, એની ગતિમાં આપણને કંઈક શાશ્વત, કંઈક સંપૂર્ણ, કંઈક આપણી સામાન્ય સમજથી પરનું જોવા મળી શકે છે. એ અનુભવ આપણને માનવ ક્ષમતાની ટોચનો અહેસાસ કરાવે છે.
તો આ પાંચેય નિબંધોમાંથી પસાર થયા પછી જો આપણે પુસ્તકના મુખ્ય સંદેશાઓ કે થીમ્સને તારવીએ તો શું કહી શકીએ? મુખ્ય શું લાગે છે?
પહેલેથી અને સૌથી મહત્વની વાત જે મને લાગે છે તે છે ટેનિસ જાણે જીવનનું એક નાનું મોડલ. કોર્ટ પરની દરેક પોઈન્ટ, દરેક રેલી એ જાણે જીવનની નાની મોટી સમસ્યાઓ અને તેના ઉકેલ શોધવા જેવી છે. ખેલાડી માનસિક રીતે ભાંગી પડે એ આપણા જીવનમાં આવતા આત્મવિશ્વાસના સંકટ જેવું લાગે. એટલે ટેનિસ દ્વારા વોલેસ આપણને જીવનના મોટા પાઠ શીખવે છે. દબાણમાં કેમ રમવું, હારમાંથી કેમ શીખવું, સફળતાને કેમ પચાવવી વગેરે.
બીજો એક બહુ જ રસપ્રદ મુદ્દો છે, પ્રતિભા અને તેને વ્યક્ત કરવાની મર્યાદા. ટ્રેસી ઓસ્ટિનના ઉદાહરણથી વોલેસ જે બતાવે છે કે શારીરિક પ્રતિભા કે કૌશલ્યને શબ્દોમાં ઉતારવું ખરેખર બહુ અઘરું છે. આપણે ઘણીવાર માની લઈએ છીએ કે જે વ્યક્તિ કોઈ કામમાં માહિર છે તે એના વિશે બહુ સરસ બોલી કે લખી પણ શકશે, પણ એવું હંમેશા નથી હોતું, ખરું ને?
હા, સાવ સાચું.
આપણે પણ રોજિંદા જીવનમાં આવું જોઈએ છીએ. કોઈ ઉત્તમ કારીગર હોય પણ પોતાની કળા વિશે કદાચ બે શબ્દો પણ ન બોલી શકે.
ત્રીજો વિચાર છે ગતિનું સૌંદર્ય, કિનેટિક બ્યુટી. ફેડરરના નિબંધમાં આ વાત મુખ્ય છે. માનવ શરીર જ્યારે પૂરી ક્ષમતા અને સુંદરતાથી ગતિ કરે છે ત્યારે તેમાં એક અનોખું આકર્ષણ, એક સૌંદર્ય હોય છે. આ આપણને આપણા પોતાના શરીરની શક્યતાઓ અને મર્યાદાઓ વિશે વિચારતા કરે છે. શું આપણે ક્યારેય કોઈ નૃત્યાંગના, કોઈ કારીગર કે કોઈ મજૂરને પણ કામ કરતો જોઈને એની ગતિની પેલી સહજ સુંદરતા પર ધ્યાન આપ્યું છે?
અને ચોથો જે મને ખૂબ સ્પર્શી ગયો તે છે માઇકલ જોયસ દ્વારા રજૂ થતો સંઘર્ષનો મહિમા. વોલેસ આપણને યાદ દેવડાવે છે કે માત્ર ચેમ્પિયનની જ નહીં પણ જેઓ સતત સંઘર્ષ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, એમની પણ ગરિમા છે, એમના પ્રયત્નોનું પણ મૂલ્ય છે. આપણા દેશમાં, આપણા સમાજમાં કેટલાય લોકો છે જે પ્રસિદ્ધિ વિના, ઓળખ વિના રોજ સખત મહેનત કરે છે. શું આપણે એમના આ અદૃશ્ય કામની કદર કરીએ છીએ? આ પુસ્તક આપણને એ તરફ જોતા શીખવે છે.
અને છેલ્લો મુદ્દો જે આ બધામાં વણાયેલો છે, શરીર એક અદ્ભુત સાધન પણ સાથે એક મર્યાદા પણ. ફેડરર બતાવે છે કે શરીર શું અસાધારણ કરી શકે છે, તો બીજી તરફ ઓસ્ટિન અને જોઈસની વાર્તાઓ યાદ અપાવે છે કે શરીર નાજુક છે, ઈજા પામી શકે છે, તેની મર્યાદાઓ છે. આપણું સ્વાસ્થ્ય, આપણી શારીરિક ક્ષમતાઓ એ આપણા જીવનને કેવી રીતે ઘડે છે એના પર પણ આ પુસ્તક વિચારવા પ્રેરે છે. વોલેસના અમુક વિચારો કે વાક્યો એવા છે જે મનમાં રહી જાય, એવા થોડાક જોઈએ?
હા, ચોક્કસ. એક વિચાર જે ટ્રેસી ઓસ્ટિનવાળા નિબંધમાંથી આવે છે તે કંઈક આવો છે. મહાન ખેલાડીઓ ખરેખર આપણા જેવા નથી હોતા. એમની દુનિયા પેલી સંપૂર્ણ આત્મકેન્દ્રિત અને શારીરિક અંતસ્ફૂરણાવાળી એટલી અલગ હોય છે કે જ્યારે તેઓ એને સમજાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે લગભગ હંમેશા ક્લિશે જેવું લાગે છે. આનો સીધો અર્થ એ કે એમની પ્રતિભા કદાચ શબ્દોમાં સમાવી શકાતી નથી.
પછી માઇકલ જોયસ પરના નિબંધનો આ વિચાર મને બહુ ગમ્યો. પ્રોફેશનલ ટેનિસનો સાચો અબોલ હીરો કદાચ ચેમ્પિયન નથી જે બધું સરળ દેખાડે છે, પણ પેલો 70મા ક્રમનો ખેલાડી છે જેની કોર્ટ પરની દરેક હિલચાલ એની પોતાની મર્યાદાઓ સામેનું એક દેખીતું, પીડાદાયક પણ ઉમદા યુદ્ધ છે. આ ખરેખર સંઘર્ષ અને મહેનતના ગૌરવની વાત છે.
અને ફેડરર પરના નિબંધમાંથી આ વાક્ય તો અદ્ભુત છે. કદાચ એક આધ્યાત્મિક સમજૂતી એ છે કે રોજર ફેડરર એવા દુર્લભ, અલૌકિક ખેલાડીઓમાંથી એક છે જેઓ અમુક ભૌતિક નિયમોથી ઓછામાં ઓછા અંશતઃ મુક્ત હોય તેવું લાગે છે. આ ફેડરરની રમતની જાદુઈ અસરને કેટલી સુંદર રીતે વર્ણવે છે, ખરું ને?
હા, એકદમ. અને એ જ નિબંધમાંથી બીજો એક મહત્વનો વિચાર. સૌંદર્ય સ્પર્ધાત્મક રમતોનું લક્ષ્ય નથી, પણ ઉચ્ચ સ્તરની રમતો માનવ સૌંદર્યની અભિવ્યક્તિ માટેનું મુખ્ય સ્થળ બની જાય છે. આ સંબંધ લગભગ યુદ્ધ સાથે હિંમત જેવો છે. મતલબ કે જીત મુખ્ય છે, પણ શ્રેષ્ઠતા તરફ જતા સૌંદર્ય આપોઆપ પ્રગટ થઈ શકે છે.
આ બધા વિચારો ખરેખર બહુ ઊંડા છે, પણ સવાલ એ થાય કે આ પુસ્તકમાંથી આપણે આપણા રોજિંદા જીવન માટે શું લઈ શકીએ, શું એપ્લાય કરી શકીએ?
મને લાગે છે કે પહેલી શીખ અદૃશ્ય કામની કદર કરવાની છે. માઇકલ જોયસની જેમ આપણી આસપાસ ઘણા લોકો છે જેઓ પડદા પાછળ રહીને મહત્વનું કામ કરે છે. આપણા ઘરમાં, ઓફિસમાં, સમાજમાં આપણે ખાલી પરિણામ નહીં પણ એમના પ્રયત્નો અને એમની પ્રક્રિયાની પણ કદર કરતા શીખવું જોઈએ.
બીજું, પ્રતિભાને વધુ વિશાળ દ્રષ્ટિથી જોવી. ટ્રેસી ઓસ્ટિનની વાત પરથી સમજાય છે કે બધી બુદ્ધિ કે પ્રતિભા બોલકી નથી હોતી. અમુક જ્ઞાન હાથમાં હોય છે, અમુક અનુભવમાં. આપણે બાળકો સાથે, કર્મચારીઓ સાથે કે આપણી આસપાસના લોકો સાથે વ્યવહાર કરતી વખતે યાદ રાખવું જોઈએ કે કુશળતા અલગ અલગ રીતે વ્યક્ત થાય છે.
ત્રીજું, મને ગમ્યું એ જીવનમાં કૃપા, ગ્રેસની ક્ષણોને ઓળખવી અને માણવી. જેમ વોલેસ ફેડરર મોમેન્ટ્સની વાત કરે છે તેમ આપણે પણ આપણી આસપાસ બનતી નાની મોટી ઘટનાઓમાં સુંદરતા, કુશળતા કે પેલી સહજતાની ક્ષણોને જોતા શીખીએ. કોઈની મદદ કરવાની રીતમાં, કોઈના કામમાં, પ્રકૃતિમાં ક્યાંય પણ.
ચોથું, આપણી મર્યાદાઓને સ્વીકારીને આગળ વધવું. ખેલાડીઓના સંઘર્ષમાંથી શીખી શકીએ કે આપણે સંપૂર્ણ નથી, પણ આપણી મર્યાદાઓ સાથે શ્રેષ્ઠ પ્રયાસ કરતા રહેવું એમાં જ ગરિમા છે. ભૂલો કરવી, પડવું અને ફરી ઊભા થવું એ જીવનનો ભાગ છે, નહીં?
બિલકુલ. અને પાંચમું, યુએસ ઓપનવાળા નિબંધ પરથી વધુ જાગૃત ઉપભોક્તા બનવું. આપણે જે કંઈ પણ જોઈએ છીએ, સાંભળીએ છીએ કે અનુભવીએ છીએ, રમત હોય, સમાચાર હોય, સોશિયલ મીડિયા હોય, એની પાછળ કયા વ્યાપારી હિતો છે, કયા હેતુઓ છે, એના વિશે થોડું વિચારવું. આપણને શું પીરસવામાં આવી રહ્યું છે અને શા માટે, એ સમજ આપણને વધુ વિવેકપૂર્ણ બનાવે છે. ખરેખર આ પુસ્તક એકદમ અનોખું છે. મારા માટે આમાંથી સૌથી મોટો શીખ એ છે કે જો તમે કોઈપણ વિષયને, ભલે તે ટેનિસ જેવો લાગે, પૂરતા ઊંડાણ, સહાનુભૂતિ અને બુદ્ધિથી જુઓ, તો તેમાંથી જીવનના મોટા સત્યો બહાર આવી શકે છે. વોલેસે બતાવ્યું કે સ્પોર્ટ્સ રાઇટિંગ પણ ગંભીર સાહિત્ય હોઈ શકે છે.
અને મારા માટે સૌથી યાદગાર વાત એ છે કે શ્રેષ્ઠતાની ટોચ પર પહોંચવાના પ્રયાસ પાછળ કેટલો બધો સંઘર્ષ, કેટલી પીડા, પણ સાથે સાથે કેટલું સૌંદર્ય અને કેટલી ઊંડી માનવતા છુપાયેલી હોય છે. આ પુસ્તક વાંચ્યા પછી જ્યારે હું કોઈ ટેનિસ મેચ જોઉં છું, ત્યારે મારો જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. હવે હું ખાલી સ્કોર નથી જોતી, પણ ખેલાડીના પ્રયત્નો, એની મનોસ્થિતિ, એની રમતમાં રહેલી કળાને પણ જોવાનો પ્રયત્ન કરું છું. વોલેસની દુનિયાને જોવાની, એના પર ધ્યાન આપવાની અને તેમાંથી અર્થ તારવવાની જે ક્ષમતા હતી, એ ખરેખર અદ્ભુત છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.